માણસ આવેશમાં આવે અને જરા વધારે પડતો આવેશમાં આવે ને, પોતાનો પરિચય પોતે આપવા બેસી જાય. હું કોણ છું, ઉર્ખાશ મને શું સમજુ છું. અને જે આવેશ વાળો હોય ને એનામાં આ સ્વભાવ વધારે હોય. પરશુરામજી પણ આવેશમાં, ધનુષભંગ વખતે ભગવાને કોઈ દિવસ પોતાનો પરિચય નથી આપ્યો રામ તરીકે, પણ પરશુરામે પરિચય આપવા બેસી ગયા. ઓળખો છો હું કોણ છું, જો ફરસો મારા હાથમાં છે. આ ફરસાથી તો 21 વાર ધરતી નક્ષત્રીય કરી અને બધાના લોહીની આહુતિ આપી આમ અનેક વખત. એટલે લક્ષ્મણજી પણ તે વખતે આવેશમાં બહુ સામે જવાબ આપેલા છે કેટલા બધા, કે મને ખબર નહીં તમે આવા છો, કારણ કે તમારાથી હું બી જઈશ. ઈહા કુમળ બતિયા કહું નહીં, હું કઈ મરવો નથી, તમે આંગળી કરવાનું મરી જવું. એમ લક્ષ્મણજી પણ અહીંયા પોતાનો પરિચય પોતે આપી રહ્યા છે. અને પોતાનો પરિચય જાતે આપવો પડે ને એના જેવું કોઈ નાનું કામ નથી બીજું. માણસ જયારે પોતાનો પરિચય આપવા બેસી જાય ત્યારે સમજી લેવાનું કે એનામાં કઈક ઉણપ છે. છતાંય ભગવાનની સેવામાં ઉપસ્થિત છે લક્ષ્મણજી, અને એક આવેશ જે છે એ આવેશમાં ને આવેશમાં પોતે પણ કઈક રજૂ કરવા ઈચ્છે છે એવી ભાવનાથી. અમે જોઈએ તો ભગવાન સૌમ્ય છે, શાંત છે, એક ક્ષત્રિય છે, જન્મ લીધો છે ત્યાં. ભરતજી એ ભક્તિ પ્રધાન છે, એક ક્ષત્રિય છે. અને લક્ષ્મણજી વીર રસના પ્રધાન છે અને પોતાની જાતને પરિચય પાવડાવે, ક્ષત્રિજાતિ રઘુકુલ જનમા, હું ક્ષત્રિય છું જેવો તેવો નથી. શું સમજો છો તમે આમ, રઘુકુલમાં તો ત્રણેયનો જન્મ છે, લક્ષ્મણજી ભરતજી રામ, છતાંય અને બધા જાણે છે કે તમે ક્ષત્રિયો છો રઘુવંશીઓ છો, પછી આ પરિચય આપવાની કોઈ જરૂર પણ. એક આવેશ, આવેશની અંદર માણસ શું નથી કરતો, આ વશ કાહન કરાય કુકર્મ. અહીંયા લક્ષ્મણજીએ પરિચય આપવા માંડ્યો કે ક્ષત્રિય છો રઘુવંશી છો અને રામ અનુજ, રામનો નાનો ભાઈ છું. બહુ મોટી વાત થઈ ગઈ. કોઈ પણ વ્યક્તિનો પરિચય હોય ને તારે ઓળખો છો હું ફલાણાનો છું, એટલે પોતે તો મોટો નથી પણ અમુક વ્યક્તિ દ્વારા હું મોટો છું, ક્ષત્રિય વંશમાં જન્મેલો છું માટે મોટો છું, રઘુવંશી છું માટે હું મોટો છું, મારામાં શક્તિ છે, મારું આટલું પીઠબળ છે, રામનો નાનો ભાઈ છું, આટલા બધા પ્રમાણો આપ્યા પણ આવેશના. ભરતજી રામના નાના ભાઈ તો છે જ, જ્યારે આવેશની અંદર એક જ બાપના દીકરાઓ હોય અને અંદર અંદર સંઘર્ષ કરતા હોય, બાયો ચડાવે કોર્ટે જાય, ત્યારે શું સમજુ છું મને આમ કરીને એનો આવેશ. અરે ભાઈ ઘરમાં એક જ છીએ, કોની સામે બાય ચડાવવાની, કોની હાક કાઢવાની, કોની જોડે દુશ્મનાવટ કરવાની ઘરમાં. એટલે ભગવાન સૌમ્ય રીતે અને છેલ્લે શું કહ્યું, રામ અનુજ. બધા જાણે છે તો લક્ષ્મણજીના આવેશને બધા સમજે છે, અને લક્ષ્મણજી રામના નાના ભાઈ છે એ પણ આખી દુનિયા જાણે છે. લક્ષ્મણજી પોતાનો પરિચય આપે કે ન આપે તો પણ જે છે તો છે જ. લા તહુ મારે ચડતી શિર, નીચ કો ધૂરી સમાન. પ્રથમ પંક્તિમાં જે વાત કરી એ વંશની, પોતાના કુળની, પોતાના પરિવારની વાત કરી, પણ પછી પાછો પવન બદલાયો, પવન દિશા બદલે વારંવાર, એ માણસનો મગજ પણ દિશાઓ બદલ્યા કરે. કે નીચ કોણ છે? તો કે ધૂર. હવે એને લાત મારે તો માથે ચડીને બેસે, આવી અલકટ છે. પણ ઉત્તરકાળની અંદર પણ આ વાતને બહુ સરસ રીતે રજૂ કરી છે. કાગભૂસુંડી જયારે એને શ્રાપ મળ્યો, એના ગુરુની સાથેની જે કઈ અપલબ્ધપ થઈ, તે વખતે પણ આ જ વાતને ત્યાં મૂકી દીધી. તો ત્યાં આગળ પણ કહ્યું કે આવાનો સંગ કરવો નહીં. તો એ વાતને અહીંયા ગાડી મૂકી દીધી. લક્ષ્મણજીના આવેશની અંદર કંઈક પાછું થોડીક સમજણ આવી અને એટલે જ બોલ્યા છે, લાત હું મારે ચડતી શિર નીચકો ધૂરી સમા. અલકો જે એ છે કે જેનો સ્વભાવ ધૂળ જેવો છે, પદ પ્રહારથી માથે ચડે, અને જો પાણીની સાથે ભળે તો કિચડ બને, આ સ્વભાવ છે. તો એવો ધૂળ જેવો સ્વભાવ, અલકો સ્વભાવ રાખવો નહીં. અલકો સ્વભાવ છે ને એ વ્યક્તિને પોતાને પણ એટલો જ જોખમકારક છે. ચોખ્ખું વરસાદનું પાણી પડતું હોય, જીરી લઈએ કેટલું મીઠું લાગે, કેટલું સુપાચ્ય હોય, અને રાંધવામાં સીધું જ વરસાદનું પાણી વાપરીએ તો ગેસ કેટલો ઓછો ભરે. તો આવા સારા માણસને પણ બગાડી નાખે એનું નામ ધૂળ. જે સારો માણસ એનો સંગદોષ થાય અને ધૂળની જેડે પડે એ પાણી કશાય કામનું ના લાગે, બગીચામાં જમીન ઉપર છાંટવા પૂરતું કામ લાગે. તો આમ માણસને સ્વભાવની અલકટતા, અને એ અલકટતા કેવી કે બીજાને પણ અલકો કરી નાખે. અને દૂધનો સ્વભાવ કેવો? પાણી રેડો જોઈએ, એમાં પોતાની બરાબર કરી દેશે. જલ પય સરીસ ભિકાઈ દેખાઉ પ્રીતિ કે રીતિ ભલી. દૂધની મૈત્રી સારી, પણ ધૂળની મૈત્રી સારી નહીં. આખરે ધૂળ એ ધૂળ. તો લક્ષ્મણજીના સ્વભાવની, હવે ધૂળ જેવા સ્વભાવની વક્રતાને નું દર્શન કરાવ્યું. છે રઘુવંશના, ક્ષત્રિય છે, ભગવાનનો પરિવાર છે, પણ આવેશની ધૂળ ચડી ગઈ છે. ગમે તેવું સોનાનું પાત્ર હોય પણ ઉપર ધૂળ ચડે એટલે તો ઝાંખું થાય. અને ધૂળ એ ધૂળ, એને ખંખેરવી જ પડે. તો લક્ષ્મણજીના મનની અંદર જે આજે વંટોળ આવ્યું છે જબરજસ્ત તોફાનનું, કે એ તોફાનને લીધે લક્ષ્મણજીની નું પાત્ર જરા ઝાંખું પડે છે. પણ પાત્ર રીતે ઝાંખું નથી પડતું, સેવામાં આવ્યા છે, સતર્ક તો જાગ્રત તો રહેવું જ પડે. કોઈ સામે આવીને વાર કરી જાય તે પહેલા એની દાનત સમજવી પડે, કે આ માણસ કેવા ભાવથી આવે છે. એટલે તર્ક વિતર્ક તો હોય જ, અને સજાગ રહેવાનું હોય જ, ભલે શાંતિથી છતાંય સરહદ ઉપર ઉભો રાખ્યો હોય સિપાહીને, અને સામેથી આવતા માણસ સામે એને પોતાનું અથવા તો તાકેલું રાખવું જ પડે. પછી નજીક આવીને વાત કરે જુદી વાત છે. એમ ભરતજી આવી રહ્યા છે ભગવાનની સમીપમાં, એટલે લક્ષ્મણજી સતર્ક છે અને એમની પોતાની ફરજ છે, માટે એ પોતે પોતાની રીતે સેવાની દ્રષ્ટિએ સેવક તરીકે આવેશમાં આવવું પડે. લક્ષ્મણજી ભગવાનની સાથે હંમેશા સેવામાં રહ્યા છે. ધનુષભંગ વખતે પણ બીજા રાજાઓ ગમે તેમ બોલતા હતા, પરશુરામ પણ ગમે એમ બોલતા હતા, એટલે લક્ષ્મણજીને ઉભા થવું પડ્યું. તો આમ ઠેકાણે ઠેકાણે જોઈએ તો લક્ષ્મણજી હંમેશા અગ્રસર રહ્યા છે સેવાની અંદર. લંકાના યુદ્ધની અંદર પણ જુઓ આગળ જ રહ્યા છે. અને આવેશમાં મેઘનાદને મારવાની બાબતની અંદર પણ એટલા જ આવેશમાં આવેલા છે. તો આમ ભગવાનની સેવામાં હોય અને તત્પરતા હોય ને ત્યારે બધી રીતે સતર્ક, જેને એલર્ટ કહેવાય, ભગવાનના લક્ષ્મણજી બ્લેક કમાન્ડો જેને કહેવાય એ રીતે વર્તી રહ્યા છે. અને એટલા માટે જ લક્ષ્મણજીએ પોતાનો આવેશ બતાવ્યો છે. પણ એ આવેશને અહીંયા સારો નથી કહ્યો, નીચ કહ્યો, ધૂળ જેવો કહી નાખ્યો, કે બધું ધૂળ કરી નાખ્યું. તે ઘણું બધું સારું કામ કરે અને એક જ બોલીને બગાડે તો કચરો થઈ ગયો બધો. આ તે ધૂળ કરી નાખ્યું. માણસ બહુ સારી રીતે જીવે છે અને છેવટે સાંભળવાનું આવે કે ધોળામાં ધૂળ પડી. તો આ ધૂળ શબ્દ છે એ હલકો છે. અને એટલા માટે અહીંયા તુલસીજીએ એને નીચ કહી. કચરો એ કચરો છે, એ ક્યારે પણ સોનું નથી શકતો. એટલે ધૂળ એ ધૂળ જ છે, એને તો પદ પ્રહારમાં જ શોભે, એને કઈ માથે પગના પગરખા હોય ને એને કઈ હાથમાં કે માથે થોડા મુકાય છે. એટલા માટે ધૂળ એ ધૂળ છે અને એ સ્વભાવે એ આવેશ છે, એનાથી કઈ આપણે ઇજ્જત કમાવાની નથી. પણ એને માટે જ તુલસીજીએ કહ્યું કે ભલે ગમે તેવું હોય, માણસ સારો હોય, એ કોઈક એવો હોય વિભીષણ જેવો, રાવણ લાત મારે એને પગ પકડે, એને એને ભક્ત કહેવાય, એને સાધુ ચરિત કહેવાય, એને સંત કહેવાય. પણ જયારે લાત મારનારો ઉપર ચડી જાય અને લાત ખાવા વાળો જયારે સામે આવેશમાં આવી જાય ને ત્યારે એ નીચતા ત્યાં આગળ પ્રગટ થાય.